તારીખ 10/7/1990 શ્રીમદ રાજચંદ્ર પત્રાંક 465 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 175.
શ્રીમદ રાજચંદ્ર વચનામૃત ગ્રંથ પત્ર 465માં પાનું 381 શ્રી સૌભાગ્યભાઈ ઉપરનો પત્ર છે. પરમ સ્નેહી શ્રી સૌભાગ પત્રે કુશળક્ષેમ સમાધિ છે. થોડા દિવસ માટે મુક્ત થવાનો જે વિચાર સૂજ્યો હતો તે હજુ તેના તે સ્વરૂપમાં છે. મુક્ત થવાનો એટલે નિવૃત્તિ માટે. થોડા દિવસ માટે વ્યવસાયથી નિવૃત્ત થઈને પોતાના આરાધનાની પ્રવૃત્તિ અર્થે નિવૃત્તિ ક્ષેત્રમાં જવાનો વિચાર હતો, એમાં કાંઈ પ્રગતિ થઈ નથી. તેના તે સ્વરૂપમાં છે એટલે હજી કાંઈ નિર્ણય નથી થયો. અહીંયા જવું, ક્યારે જવું, કયા ક્ષેત્રમાં જવું, કેટલા દિવસ માટે જવું, એમ તેથી વિશેષ પરિણામ પામ્યો નથી એટલે આગળ કોઈ વિશેષ એનો નિર્ણય થયો નથી. એટલે ક્યારે અહીંથી છૂટા થવું અને કયા ક્ષેત્રે જે સ્થિતિ કરવી તે વિચાર હજી સુધી સૂજી શક્યો નથી. વિચારના પરિણામની સ્વાભાવિક પરિણતિ ઘણો કરીને રહ્યા કરે છે. વિચાર સૂજ્યો નથી, સૂજી શક્યો નથી એ જ પરિણામની સહજ સ્થિતિ બતાવે છે. વિચારના પરિણામની સ્વાભાવિક પરિણતિ એટલે સહજ પરિણતિ. કોઈ વાતમાં કર્તૃત્વનો પ્રકાર ઊભો થતો નથી. સહેજે વિકલ્પ ઉઠે છે, જાણી લઈએ છે, થવા યોગ્ય હોય તે કાર્ય થાય છે, ન થવા યોગ્ય હોય તે નથી થતું. એમ સહેજે સહેજે જ્ઞાતા દ્રષ્ટા ઉપર જેનો મુખ્ય પરિણમન છે, જ્ઞાતા દ્રષ્ટાપણું એ જેનું મુખ્ય પરિણમન છે, એને ગૌણપણે જે કાંઈ વિકલ્પ વિચાર આવે છે, જાણે છે, બહુ જોર ખાતો નથી. એવો જે વિકલ્પ છે એ જોર ખાતો નથી. તેને વિશેષ કરી પ્રેરકપણું થઈ શકતું નથી. સ્પષ્ટતા કરી છે. સહજ સ્વાભાવિક પરિણતિ રહે છે એટલે એમાં એને પ્રેરકપણું થતું નથી. આમ કરું પછી આમ કરું, આમ કરું આમ કરું, વિકલ્પ આવી ગયો એના કાળમાં આવી ગયો, એ વિકલ્પનું પ્રેરકપણું એને આગળ ધપાવવું, હજી એને આગળ કરું, એ કાર્ય ન થાય ત્યાં સુધી આગળ કર્યા કરું, એમ પ્રેરકપણું થતું નથી. એ પોતાના સ્વાભાવિક પરિણમનને બંને પડખા સ્પષ્ટ કર્યા છે. અહીંયા આવું પરિણમન એ જ્ઞાનીનું એક વિલક્ષણ પ્રકારનું પરિણામ છે. સામાન્ય માણસને વિચાર આવે છે, કોઈ કામ કરવા એ ધારે છે, અને જ્યાં સુધી એને કામ થતું નથી ત્યાં સુધી એ વિચાર છૂટી શકતો નથી, લંબાયા કરે છે, અને એ કાર્ય માટે બીજાને પ્રેરણા આપ્યા કરે છે, આમ કરવું જોઈએ, આમ કરવું જોઈએ, પોતાના આત્માને પણ પ્રેરક કરે છે, પ્રેરે છે. એમાં બીજાને અને પોતાને કોઈ કાર્યમાં પ્રેરવા માટે, ધક્કો મારવા માટે એનું બળ જ્ઞાન દશામાં ખલાસ થઈ જાય છે. એ અહીંથી નીકળે છે, એ વિશેષ અહીંથી સ્પષ્ટ થાય છે. એટલે એવી કોઈ સ્વાભાવિક પરિણતિ રહ્યા કરે છે કે તેને વિશેષ કરીને પ્રેરકપણું થઈ શકતું નથી. નિવૃત્તિનો વિચાર આવ્યો છે, વિકલ્પ આવ્યો છે, પણ એને પ્રેરક થઈને પોતે આગળ ધપાવતા એવો જે પ્રકાર ધપાવવાનો થવો જોઈએ એવું થઈ શકતું નથી. એવી એ વિષયની એક અશક્તિ ઊભી થઈ છે કે જેથી થઈ શકતું નથી એમ લખે છે. શું વિચાર સૂજી શીખ્યો નથી, કેવી રીતે જવું, ક્યાં જવું, કેટલું જવું એ હજી સૂજી શીખ્યું નથી. શું અને એનું પ્રેરકપણું થઈ શક્યું નથી. આવી એક વિલક્ષણતા હોય છે, એ વિલક્ષણતા અને સહજતા કેવી છે, ભલે વિચાર છે, વિકલ્પ છે, તો પણ અકર્તાપણું સાથે હોવાથી અથવા એ વિચાર અને વિકલ્પમાં વિશેષ બળવાનપણું નહીં હોવાથી, એમાં જોર નહીં આવતું હોવાથી એ વાતને પોતે પ્રેરક થઈને લંબાવી શકતા નથી. લંબાવતા નથી એમ પણ લંબાવી શકતા નથી એવી અશક્તિ પોતાને લીધી છે. આ એક વિભાવ પરિણામનું પણ એમનું વિલક્ષણપણું છે. તો સ્વભાવ પરિણામમાં તો વિલક્ષણ સ્થિતિ હોય એ સમજાવવાની જરૂર નથી. વિભાવ પરિણામ તો પોતાને પરિચિત હોવાથી, અનુભૂત હોવાથી એ વિષય ઓછા વધતા અંશે સમજી શકાય છે, પણ સ્વાભાવિક પરિણામનો પરિચય નહીં હોવાને લીધે અને એનો અનુભવ પણ નહીં હોવાને લીધે એ વિષય સમજવો જરા વધારે કઠણ પડે છે બીજાઓને. હવે લખે છે કે ગઈ સાલના માસ્ટર સુદ છઠ્ઠે અત્રે આવવાનું થયું હતું. કેટલા વર્ષ થયા? લગભગ પોણા બે વર્ષ થયા આવ્યા છે. એક વર્ષ ને આઠ મહિના જેવો સમય થયો છે. ગઈ સાલના માસ્ટર સુદ છઠ્ઠે અત્રે આવવાનું થયું હતું. ત્યારથી આજ દિવસ પર્યંતમાં ઘણા પ્રકારનો ઉપાધિ યોગ વેદવાનું બન્યું છે. એ પોણા બે વર્ષના ગાળામાં અનેક પ્રકારના કાર્યોની ઉપાધિ સ્વભાવ ભાવમાં સહન ન થાય એવી છે, નિરુપાધિક ભાવમાં ઉપાધિ છે એ સહન ન થાય એવી છે, વેદના જેવી છે એટલે વેદવું એમ શબ્દ લીધો છે. એ એક વેદના છે તેથી એને વેદવું એવો શબ્દ લીધો છે. ઘણા પ્રકારના ઉપાધિયોગ વેદવાનું બન્યું છે અને જો ભગવત કૃપા ન હોય, ભગવત કૃપા એટલે એ સૌભાગભાઈને જ આવા શબ્દો વાપરે છે કે અમારા આત્માની કૃપા ન હોય તો, અમારો આત્મા એ રીતે પરિણમવાને યોગ્ય થયો ન હોત તો, એવી શક્તિ, એવી યોગ્યતા, એવી વિશેષતા ઉત્પન્ન ન થઈ હોત તો, એનું નામ ભગવત કૃપા છે. આ કાળને વિશે તેવા ઉપાધિ યુગમાં માથું ધડ ઉપર રહેવું કઠણ થાય. માથું ધડ ઉપર ન રહે ત્યારે માણસનું મૃત્યુ થાય છે. નીચેનો ભાગ ધડ કહેવાય છે, ડોકથી ઉપરનો ભાગને માથું કહે છે, ડોકથી નીચેના ભાગને ધડ કહે છે. જો ધડ ઉપર માથું ન રહે એટલે કે માથું કપાઈ જાય તો માણસ જીવંત ન રહે એમ. અમને પણ જો ભગવત કૃપા ન હોત એમ, અમારો પુરુષાર્થ ન હોત તો એમ નથી કહેતા, આ શૈલી છે એમને. ખરેખર તો પોતે શુદ્ધાત્મ પરિણતિમાં ટેકા છે, એ પોતાના પુરુષાર્થને કારણે ટેકા છે. સમ્યક દર્શન થવામાં જે પુરુષાર્થ જોઈએ એ પુરુષાર્થથી વિશેષ પુરુષાર્થ, ઘણો વિશેષ પુરુષાર્થ એ જ્ઞાન દશામાં સ્થિર થવા માટે જોઈએ છે, એનાથી વધારે પુરુષાર્થ જોઈએ છે. એવા પુરુષાર્થમાં પોતે સ્થિર રહી શક્યા છે એમ કહેવું છે. પણ મેં પુરુષાર્થ કર્યો એવી વાત પોતાના સ્વમુખેથી નહીં બોલવા માટે ભગવત કૃપાને લઈને આમ થાય છે એમ કહે છે. અન્ય મતિ એમ કે ભગવાનની મહેરબાની છે ને, એટલે માર્ગથી વિચલિત નથી થયા, ભગવાને અમને આ માર્ગમાં સ્થિર રાખ્યા છે. અહીંયા એમ કહે છે કે નિજ ભગવાને અમને માર્ગમાં સ્થિર રાખી દીધા છે, પડવા નથી દીધા અમને, નહીંતર આમાં સ્થિર રહેવું મુશ્કેલ છે. એવા આવા ઉપાધિના કાર્ય આવ્યા છે કે માર્ગમાંથી પડી જતા વાર લાગે નહીં. એવા ચિત્ર વિચિત્ર પ્રકારના ઉદય આવે છે. એ ઉદય આવવાનું કારણ અજ્ઞાન ભાવે બાંધેલા કર્મ છે, તેથી ઉદય પણ બીજા અજ્ઞાનીઓને આવે એવા જ આવે છે. બીજા અજ્ઞાનીઓ તીવ્ર કર્મ બંધન કરે છે, જ્ઞાની એવા ઉદયના કાળે મુક્ત થાય છે, છૂટા થાય છે, ઉલટાના એ છૂટા થાય છે. એવા કા જો ભગવદ્ કૃપા ન હોય તો આ કાળને વિશે એમ આ કાળ લીધો છે, આ કાળે એવા પ્રકાર બધા ઊભા થાય છે. સારા કાળમાં એવા પ્રકાર નથી ઊભા થતા, એવા પ્રકાર આ કાળમાં ઊભા થાય છે, એવો દુષ્મ કાળ છે. એમ 100 વર્ષ પહેલાંનો અત્યારે તો વાત કહેવાની રહી નથી એવી પરિસ્થિતિ છે. માથું ધડ ઉપર રહેવું કઠણ થાય એમ થતાં થતાં ઘણી વાર જોયું છે. જો કેટલું અવલોકન છે, બારીક અવલોકન છે પોતાનું, કે અમારા પરિણામમાં પણ એમને એમ લાગ્યું છે કે અરે આટલી બધી ઉપાધિમાં પ્રવેશ કરતાં, ઉપાધિના કાર્યોમાં પ્રવર્તા કંઈક દશા તો ઉડી નહીં જાય ને, માથું તો ધડથી જુદું નહીં થાય ને, અને થતાં થતાં રહી ગયું હોય એમ ઘણી વાર અમે જોયું છે. માથું ધડ ઉપર રહેવું કઠણ થાય એમ થતાં થતાં ઘણી વાર જોયું છે. એમ કોઈ વાર પુરુષાર્થના પરિણામમાં પણ બળવાનપણું આવે છે, કોઈ વાર પુરુષાર્થના પરિણામમાં નિર્બળતા આવે છે. એમ ક્ષુભસમ ભાવે વર્તી રહેલો જે પુરુષાર્થ, એમાં પણ થોડા ચડ ઉતરના પરિણામ પોતપોતાની ભૂમિકામાં દરેક સાધકને આવે છે. મોક્ષોને પણ આવે છે, કોઈ વાર ચડતા પરિણામ હોય, કોઈ વાર ઉતરતા પરિણામ હોય. જ્ઞાન દશામાં એ ગુણ સ્થાનને યોગ્ય, એમાં પણ ચડ ઉતર પુરુષાર્થના પરિણામને થયા કરે છે. એ વાત લીધી છે અહીંયા. એનો સિદ્ધાંત એવો છે, અધ્યાત્મ સિદ્ધાંત છે, કે ઉદયના કાર્યોમાં એ કાર્યોના નિમિત્તે જે વિભાવ પરિણામ થાય તે પરિણામમાં રસ વધે તે ગુણસ્થાન પૂરતો. જ્ઞાનીને અજ્ઞાની જેટલો રસ ન આવે તો પણ જેટલો આવે તેટલો પોતાની મર્યાદામાં રહીને જો એ વિભાવ રસ વધે ત્યારે પુરુષાર્થ મંદ થયો હોય તો જ એમ બને. પુરુષાર્થ જેટલી માત્રામાં મંદતામાં આવે એટલી માત્રામાં વિભાવ પરિણામમાં રસની વિશેષ ઉત્પત્તિ થઈ આવે. તેમાં શુભ રસ પણ હોય છે, શુભ ભાવ પણ હોય છે વિભાવ પરિણામમાં, અને અશુભ ભાવ પણ. બંને પ્રકારમાંથી કોઈ પણ ઉદય હોય તો પણ બંનેમાંથી કોઈ પ્રકારના પરિણામમાં રસ લંબાવવા જેવો નથી એ સિદ્ધાંત એમાંથી ઉત્પન્ન થાય છે. જેટલો રસ લંબાય એટલી પુરુષાર્થની જ્ઞાનીને પણ જો હાનિ થતી હોય તો મુમુક્ષુને રસ લંબાય કે જેને હજી પુરુષાર્થ જ ઉત્પન્ન થયો નથી એની શી ગતિ થાય, આ વિચારવા યોગ્ય વિષય છે. મુમુક્ષુ એ તો પોતાનો વિચાર કરવા યોગ્ય છે આના ઉપરથી, કે જો જ્ઞાનીને પણ ઉદય કાર્યોમાં શુભાશુભ પરિણામ થતી વખતે રસ લંબાય તો તેટલો તે કાળે પુરુષાર્થ હાનિ પામે, તો પછી મુમુક્ષુને તીવ્ર રસે કરીને ઉદયના કાર્યો થાય તો એની શ્રી ભલે થાય, કેવી ગતિ થાય પરિણામની, એ વિચારવા જેવો વિષય છે. એમ કરીને એ વિષયમાં સાવધાની કરવા યોગ્ય છે એમ દર્શાવ્યું છે, જાગૃતિ હોવા યોગ્ય છે એમ દર્શાવ્યું છે. તો શુભાવની પણ વાત લીધી છે, શુભ અને અશુભ બંને વિભાવ પરિણામ છે અને બંનેમાંથી કોઈમાં પણ રસ લંબાય એટલે નુકસાન થાય. એકલા અશુભાવની વાત નથી લીધી, શુભમાં રસ લંબાય કે અશુભમાં રસ લંબાય પુરુષાર્થની હાનિ થાય, કેમ કે બંને વિભાવ છે, જાત બંનેની એક જ છે, એમાં કશાયની તીવ્રતા મંદતાનો તારતમ્ય ભેદ છે, પણ જાતિ ભેદ નથી કાંઈ, જાત તો એક જ છે. એમ થતાં થતાં ઘણી વાર જોયું છે અને આત્મસ્વરૂપ જેણે જાણ્યું છે એવા પુરુષને અને આ સંસારને મળતી પાણ આવે નહીં એવો અધિક નિશ્ચય થયો છે. જો શું આ સંસારને અને જેણે આત્મા જાણ્યો છે બેને ક્યાંય એક પાણ મળતી આવે નહીં એવો નિર્ણય વધારે દ્રઢ થયો છે અમારો. સંસારનો માર્ગ તદ્દન જુદો અને મોક્ષનો માર્ગ તદ્દન જુદો એમ કહેવું છે, બે પરસ્પર વિરુદ્ધ માર્ગ છે એમ કહેવું છે. દિશા જ માર્ગની ઉલટી છે, એક બહિર્મુખ દિશા એ પરિણમતા પરિણામ છે અને એક અંતર્મુખ દિશામાં પરિણામ પરિણમે છે. આમ ચક્કર ફરે છે પરિણામનું અને એક આમ ફરે છે, બેની દિશા ઉલટી સુલટી છે, ક્યાંય મેળ ખાય એવું કોઈ મળતી પાણ નહીં આવે એની એમ કહે છે. ક્યાંય મેળ નહીં ખાય અમારે, અમારે કોઈની હારે મેળ ખાય એવું નથી, સંસારીઓમાં કોઈ સંસારી હારે મેળ ખાય એવું નથી આમ છે. આ એટલે સર્વસંગ પરિત્યાગ કરીને નીકળી જાય છે, નહીતર એવા મહાત્માઓમાં કેટલાક મહાત્માઓ એવા હોય છે કે જેને બહારનો પુણ્યયોગ ઘણો હોય, બધા અનુકૂળ વર્તે, આખું કુટુંબનું અનુકૂળ વર્તે, એના નોકર ચાકર હોય બધા અનુકૂળ વર્તે, સમાજ અનુકૂળ વર્તે, બધા અનુકૂળ વર્તે, તો પણ કોઈની અનુકૂળતા જોઈને એ રોકાઈ જાય કે એ અનુકૂળતામાં પોતાનો રસ લંબાઈ જાય, એ જ્ઞાનીના પુરુષાર્થમાં બનતું નથી. જેમ પ્રતિકૂળતામાં રસ ન લંબાય તેમજ અનુકૂળતામાં રસ ન લંબાય એવી સાવધાની અને જાગૃતિમાં તે વર્તે છે અને એથી કરીને એમને વિશેષ ખ્યાલ આવે છે કે આ સંસારને સાથે મળતી પાણ આવે નહીં, એ વાત પ્રસંગે પ્રસંગે વધારે દ્રઢ થાય છે અને સ્પષ્ટ થઈ જાય છે. જુદો આત્મા પ્રત્યક્ષ દેખાય છે એટલે પ્રત્યક્ષ વર્તે છે, અનુમાનમાં દેખાય છે એવું નહીં, પ્રત્યક્ષ વર્તે છે. પ્રત્યક્ષ વર્તતો જે ભિન્ન આત્મા અને જે આ ઉદયના પ્રસંગો બેને ક્યાંય મેળ પડે એવું સંસારમાં કોઈ એવું દેખાતું નથી કે એની સાથે એને મેળ ખાય એમ કે છે. કેમ કે જે રંગરાગમાં રાચનારા સંસારી જીવો છે, શુભાશુભમાં રાચે છે એમ કહો કે રાગમાં રાચે છે એમ કહો, એ જ વિષયમાં પોતે ઉદાસીન થયા છે, પોતે ઉપેક્ષિત થઈ ગયા છે, મુખ ફેરવી લીધું છે, પીઠ દઈ દીધી છે, પાછા વળી ગયા છે ત્યાંથી. કેવી રીતે મેળ ખાય એને? એને કાંઈ મેળ ખાય એવું નથી. નિર્વિકલ્પ ક્યાંથી થાય? તીર્થંકર સામે બિરાજમાન છે, એમની દિવ્ય ધ્વનિ પણ ચાલુ છે અને અનેક ધર્માત્માઓ અંતરલીન થઈ જાય છે. સાંભળતા સાંભળતા સાંભળવાનું બંધ થઈ જાય છે અને જોવાનું પણ બંધ થઈ જાય છે. અને એ તીર્થંકર દેવની આજ્ઞા છે, એ તીર્થંકર દેવની આજ્ઞા છે. તીર્થંકર દેવની દિવ્ય ધ્વનિમાં એમ જ આવે છે કે હે જીવો, તમે તમારા અંતર પરમાત્મ પદમાં નિમગ્ન થાઓ, નિમગ્ન થાઓ, એમ જ છે એમની વાણી. નિમગ્ન થવાની આજ્ઞા કરે છે ને, આ નિમગ્ન થાય છે, એ આજ્ઞાનું પાલન કરે છે અને એ જ સાચું પાલન કરે છે આજ્ઞાનું, એમ છે ખરેખર. એવો અધિક નિશ્ચય થયો છે. જ્ઞાની પુરુષ પણ અત્યંત ઉપયોગે વર્તતા વર્તતા ક્વચિત પણ મંદ પરિણામ પામી જાય એવી આ સંસારની રચના છે. એવા ઉદય ચિત્ર વિચિત્ર પ્રકારે આવે કે જ્ઞાની પુરુષ પણ અત્યંત નિશ્ચય ઉપયોગે વર્તનારા, કેવા, એની ઘણી દરકાર, ઘણી જાગૃતિ છે, પોતાના શુદ્ધાત્મ પદને વિશે જે ઘણા જાગ્રત છે અને જાગ્રત થઈને વર્તે છે, એ વર્તતા વર્તતા પણ એને કદાચ મંદ પરિણામ થાય, પુરુષાર્થમાં ચડઉતર આવી જાય છે, થોડો ઝોક ખાઈ જાય છે, એવી આ બધા સંસારના ઉદયોના પ્રકારની આવી રચના છે. આત્મસ્વરૂપ સંબંધી બોધનો તો જો કે નાશ ન થાય, પડી ન જાય એમ કે છે, આત્મજ્ઞાન ન છૂટી જાય, આત્મસ્વરૂપ સંબંધી બોધ થયો છે કે હું એક શુદ્ધ આત્મા છું, બોધ સ્વરૂપનો બોધ થયો છે, જ્ઞાન સ્વરૂપી બોધ સ્વરૂપે હું એક આત્મા છું અને આ આત્મા સદા સર્વદા સર્વથા સર્વત્રપણે સર્વથી ભિન્ન છે, એવો જે બોધ થયો છે એ બોધ કાંઈ ચાલી જતો નથી. એ તો ગુરુદેવશ્રી કહેતા કે પર્વત ઉપર વીજળી પડી છે અને પર્વતમાં તિરાડ પડી છે, હવે એ કોઈના રહેણ દીધે હંધાય કે વચ્ચે કોઈ ધૂળનો ટોપલો નાખી દે એટલે એ તિરાડ બંધ થઈ જાય, કે કોઈ ચૂના સિમેન્ટથી ચણી લે પર્વતને એટલે બે ભાગ હોય એક થઈ જાય, એ પરિસ્થિતિ બનતી નથી. એ મિથ્યાત્મના પર્વતમાં સમ્યક દર્શન રૂપી વીજળી પડી, હવે વિભાવ અને સ્વભાવ જેણે ભિન્ન કર્યા એ હવે વિભાવમાં સ્વભાવનો ક્યારે પણ ભ્રાંતિ થાય એવી ભૂલ થાય એવું જ્ઞાનીને બંધુ નથી એમ કેવું. આત્મસ્વરૂપ સંબંધી બોધનો તો જોકે નાશ ન થાય, એટલે આત્મજ્ઞાન તો નાશ ન પામે, તથાપિ આત્મસ્વરૂપના બોધના વિશેષ પરિણામ પ્રત્યે એક પ્રકારનું આવરણ થવારૂપ ઉપાધિ યોગ થાય છે, એક પ્રકારનું એટલે આગળ વધવામાં વિશેષ પરિણામ, વિશેષ પરિણામ થવું એટલે વિશેષ પ્રગતિ થવી. જે આત્મસ્વરૂપનો બોધ છે એ આત્મસ્વરૂપના બોધના વિશેષ પરિણામ એટલે એ જ્ઞાનની પ્રગતિ થવી, આત્મજ્ઞાનની વિશેષ પ્રગતિ થવી. એ પ્રગતિ થવામાં પ્રગતિ ન થાય એને આવરણ આવ્યું એમ કહે છે. એ પ્રગતિ વિશેષ ન પામે તો એ આવરણ થયું એમ કહે છે. એમાં એક પ્રકારનું આવરણ થવારૂપ અજ્ઞાન દશામાં આવરણ થાય છે આત્મજ્ઞાનને, તે પ્રકારનું નહીં પણ જે તે ભૂમિકાને યોગ્ય. ચોથા ગુણ સ્થાનમાં મંદતા આવે તો તે ભૂમિકાને યોગ્ય, પંચમ ગુણ સ્થાનમાં પણ જે સ્થિતિ હોય એમાં 11 પદ લીધા છે એ ભૂમિકાને યોગ્ય, અને છઠ્ઠા સાતમા ગુણ સ્થાનમાં હોય તો એ ભૂમિકાને યોગ્ય. એવી રીતે 465 નંબરનો પત્ર છે, પાન 381 વચ્ચેનો પેરેગ્રાફ ચાલે છે. એક પ્રકારનું આવરણ થવારૂપ ઉપાધિ યોગ થાય છે. અમે તો તે ઉપાધિ યોગથી હજુ ત્રાસ પાયમા કરીએ છીએ એવા પ્રસંગો પૂરા થયા છે, પણ એનો પરિતાપ મટ્યો નથી એમ કહે છે. શું એનાથી ત્રાસ પામી ગયા છે? જે પ્રસંગોમાંથી પસાર થવું પડ્યું છે, જે જે ઉદયના કાર્યો કરવા પડ્યા છે, એમાં જોડાવવું પડ્યું છે, એ પરિશ્રમ થયો છે, એ પરિશ્રમનો થાક હજી ઉતર્યો નથી એમ કહે છે. હજી એ થાકનો ત્રાસ વર્તે છે એમ કહેવું છે. જ્ઞાનીની જ્ઞાન દશા એટલે કે જ્ઞાતા દ્રષ્ટાપણું એ એક નિરુપાધિક ભાવ છે. નિરુપાધિક સ્વભાવને અવલંબીને, નિરુપાધિક સ્વભાવમાં એકત્વ થઈને ઉપજેલો એ નિરુપાધિક ભાવ છે. એ નિરુપાધિક ભાવની જોડે ને જોડે એક અંશ વર્તે છે, પર્યાય અખંડ છે. અખંડ પર્યાયમાં એક બીજો અંશ વર્તે છે, એમાં જે ઉપાધિ ભાવ ઉત્પન્ન થાય છે એ એમને ત્રાસ છે એમ કહે છે. એમને ત્રાસ છે કેમ કે જ્ઞાતા દ્રષ્ટાપણું એ એક નેત્ર જેવા પરિણામ છે. નેત્ર જેમ જોવાનું કામ કરે છે, એ કાંઈ નેત્ર કાંઈ હુંડલા ભરી ભરીને જેમ મજૂર માથે ઉપાડીને મજૂરી કરે એમ આંખ તરણું પણ ઉપાડી શકે નહીં એવા નેત્ર પાસે હુંડલો ઉપડાવવો એના જેવી વાત છે. એટલે પરિપૂર્ણ નિરુપાધિના ધ્યેય તરફ પ્રગતિ કરતા અને આગળ વધતા વચ્ચે ઉપાધિ આવી પડે છે અને પુરુષાર્થ થોડો હીણો થાય છે. જાગૃતિ હોવાથી પોતાને ખ્યાલ આવે છે, એનો ત્રાસ થઈ જાય છે, એનો ત્રાસ થઈ જાય છે. જ્ઞાન દશામાંથી ચ્યુત નથી થતા, પણ પરિણામ મંદ પામે પુરુષાર્થના એ પોસાતું નથી. જો કે દ્રષ્ટિમાં કાંઈ ફેર પડતો નથી, એ ગુણ તો એટલો બધો સ્વતંત્ર થઈને પરિણમે છે કે એના દ્રષ્ટિમાં સમ્યક દર્શનના પરિણામમાં કિંચિત માત્ર ફેર પડતો નથી. એ તો પુરુષાર્થ તીવ્ર થાય ત્યારે પણ એમ જ છે, અને પુરુષાર્થ મંદ થાય ત્યારે પણ એમ જ છે, એમાં કોઈ ફેર પડતો નથી. અને એ અનુભવ પોતાને વર્તે છે, પણ ફેર પડે છે એ ક્ષોભ સંભાવમાં, જ્ઞાનમાં અને પુરુષાર્થમાં ફેર પડે છે. પુરુષાર્થ મંદપણાને પામે છે ત્યારે જે અંતરવલંબન છે એની ઉગ્રતામાં થોડો ફેર પડે છે, એટલે જે નિર્વિકલ્પ દશાનો કાળ છે એનો આત્રો, એ આત્રાની અંદર ફરક પડે છે. આત્રો લંબાય છે અને એ પ્રકાર જે ઊભો થાય છે એને લઈને એમને ત્રાસ થઈ જાય છે, એનો ત્રાસ છે. અમે તો તે ઉપાધિ યોગથી હજુ ત્રાસ પાયમાં કરીએ છીએ અને તે યોગે હૃદયમાં, મુખમાં, મધ્યમાં, વાચાએ પ્રભુનું નામ રાખી માંડ કંઈક પ્રવર્તન કરી સ્થિર રહી શકીએ છીએ. પ્રભુનું નામ એટલે આત્માનું અવલંબન રાખીને સ્થિર રહ્યા છીએ એમ કહેવું છે, પણ એમની ભાષામાં, સુભાગભાઈની ભાષામાં વાત કરી છે. કરતા નથી, મધ્યમાં એટલે વચ્ચેની કોઈ જગ્યાએ પણ વિસ્મરણ નથી, અને વાણીમાં પણ ક્યાંય અમારું વિસ્મરણ આત્માનું થતું નથી. તો એમની ભાષા જ ફરી ગઈ હતી આખે. આવતી વિદરમાં કેટલાક પત્રો વાંચ્યા, કેટલાક અપ્રગટ પત્રો પણ વાંચ્યા, કેટલાક વેપાર સંબંધીના પત્રો પણ વાંચ્યા. લગભગ 200-300 પત્રો ત્યાં એમના પોતાના હસ્તાક્ષરમાં ઓરિજિનલ પ્લાસ્ટિકના પેકિંગમાં રાખેલા છે, એ જોયા. એમની ભાષા જ ફરી ગઈ છે. સંસારના કાર્યોમાં પણ જે પત્રો લખે છે એ ભાષા જ એમની, સામાન્ય માણસ જેવી ભાષા નથી. ના, વેપાર અંગેના પત્રો તો એટલા માટે નથી આવ્યા કે એની અંદર બધું કોઈ વેપાર સંબંધી જ બધું લખાણ છે, એટલે નહીં લખ્યા હોય. પણ એ ઉપરથી ખ્યાલ આવ્યો કે એમનો યુરોપના દેશો સાથે પણ વેપાર હતો. ફ્રાન્સમાં પેરિસનું લખાણ છે, પેરિસ કંઈક નમૂના મોકલ્યા છે, માલના પોષણ માટે લખે છે. ત્યાં કોઈ ગયો છે ભાગીદાર તો એમ કે વેપારી વર્તુળોમાં એવો હવા થઈ છે કે આ લોકોએ ત્યાં પણ એક ઓફિસ નાખી છે, બ્રાન્ચ ખોલી છે યુરોપમાં, રંગૂનમાં, ચીનમાં, ચીન સાથે પણ વેપાર છે, યુરોપ સાથે પણ વેપાર છે, સંકેત મળે છે એમાંથી. પણ ભાષા સામાન્ય માણસ કરતાં ભાષા જુદી છે બધી. એ શું છે કે જે એમને પોતે જે એક વાત લખે છે અત્યારે કે હૃદયમાં, મુખમાં, મધ્યમાં અને વાચાએ પ્રભુનું નામ રાખી માંડ કંઈક પ્રવર્તન કરી, એટલે વિસ્મરણ કરતા નથી ક્યાંય. અમારા પરમાત્મ પદને અવિસ્મરણીય પરિસ્થિતિમાં જ અમે આ બધું પ્રવર્તન કરીએ છીએ તો માંડ સ્થિર રહી શકીએ છીએ. એનું કારણ એ જાગૃતિ છે, આત્મજાગૃતિ છે, એને લઈને સ્થિર રહી શક્યા છીએ. બાકી આ કાળમાં એવા વિચિત્ર પ્રકારના સંગ પ્રસંગો થાય તો ધડ ઉપર માથું રહેવું એ કઠણ વાત છે એમ લખે છે. સમ્યકત્વને વિશે, અર્થાત બોધને વિશે, આત્મજ્ઞાનને વિશે ભ્રાંતિ પ્રાય થતી નથી. સમ્યક દર્શન એમનું એમ છે, આત્મજ્ઞાન પણ એમનું એમ છે, એમાં કોઈ ભ્રાંતિ થતી નથી. પણ બોધના વિશેષ પરિણામનો અનવકાશ થાય છે એમ તો સ્પષ્ટ દેખાય છે, પણ એ આત્મજ્ઞાનને લઈને વિશેષ પરિણામ થાય, જે મોક્ષ માર્ગમાં પ્રગતિ થાય એવી સ્થિતિનો અવકાશ નથી થતો એને અનઅવકાશ કહે છે. એવી આગળ જગ્યા નથી થતી એને અનઅવકાશ કહે છે. એવું થયા કરે છે એમ તો સ્પષ્ટ દેખાય છે. પોણા બે વર્ષે તો મુંબઈથી ત્રાસી ગયા છે અને ધંધાથી પણ ત્રાસી ગયા છે. પોણા બે વર્ષ એટલે 12 ને 8 20 સાડી 20 મહિના થયા છે. 20 વર્ષે માણસો થાકતા નથી. 20-20 વર્ષ ધંધો કરે તો થાકતા નથી. આ 20 મહિનામાં થાકી ગયા છે, ત્રાસ થઈ ગયો છે એમ લખે છે. એટલી જોર કરે છે, બે સ્થિતિ સામે સામે થઈ ગઈ છે. અને એમ જ થાય, વિશેષ યોગ્યતાવાન જે કોઈ સાધક આત્માઓ હોય એને ઉદય જેટલો આકરો આવે એટલો પુરુષાર્થ આકરો સામે થાય તો જ ટકે, નહીં તો ટકી ન શકે. સામે એટલું બળ ન વપરાય અને બળનો પ્રયોગ ન થાય તો પડી જાય. એટલે એમને એ વિશેષ કરીને બળવાન પણ થઈ આવે છે. અને વિશેષ જોરથી એ ઉદય અને ઉદય ભાવોનો નિષેધ આવે છે. વિશેષ જોરથી એ વખતે નિષેધ વર્તે છે. હા, એ નુકસાન બતાવ્યું છે. એટલે એટલો જોક આવી જાય છે ને એ એમને ત્રાસ લાગ્યો છે. એમ લાગ્યો છે કે આ તો માથું ધડ ઉપરથી જુદું થઈ જાય એવું ઘણી વાર જોયું છે. શું ઉપાધિ યોગમાં માથું ધડ ઉપર રહેવું કઠણ થાય એમ થતાં થતાં ઘણી વાર જોયું છે. શું અને તેથી ઘણી વાર આત્મા આકુળ વ્યાકુળપણાને પામી ત્યાગને ભજતો હોવો, સહેજે સહેજે એ ઉદયના ત્રાસથી ત્રાસી જઈને જે આકુળતા ઊભી થાય છે ત્યારે આ બધું છોડી દેવાના પરિણામ થઈ આવે છે. રસ લંબાઈને અંદર ડૂબી જવાના પરિણામ નથી આવતા. એ બહુ વેપાર વિધો છે, ઘણો ધંધો વિધો છે, આવક પણ વધી ગઈ છે, આર્થિક સ્થિતિ પણ સદ્ધર થઈ ગઈ છે, એવો રસ નથી આવતો. ઉલટાનો આત્મા ત્યાગને ભજતો હોવો એમ કહે છે. એ પરિણામ પણ પ્રેરક થઈને નથી કરતા, એ પરિણામ પણ સહજ થઈ આવે છે એમ કહેવું છે. બહુ વિલક્ષણ પરિસ્થિતિનું સ્પષ્ટીકરણ છે આ બધું. એ આગળ એક પત્ર આવશે એમાં એ વાત પૂરતી લખી છે કે જ્ઞાન દશાનું વિલક્ષણપણું શું, એવું જો મુમુક્ષુના જ્ઞાનમાં આવે તો એને જ્ઞાનીની ઓળખાણ થાય, અને જો જ્ઞાનીની ઓળખાણ થાય તો એને ખરેખરું બહુમાન આવે. જો એને ખરેખરી કિંમત આવે તો એનો દર્શનમાં અત્યંત મંદ થઈ જાય, કેમ કે એ નિર્મય દશા છે. માટે ઘણીવાર આત્મા આકુળ વ્યાકુળપણાને પામી ત્યાગને ભજતો હોવો, તથાપિ ઉપાર્જિત કર્મની સ્થિતિને ભલે એ બધું થાય છે તો પણ હજી અભિપ્રાય શું છે એમ કહે છે. અભિપ્રાય આકુળ થવાનો નથી. આકુળતા વ્યાકુળતા થઈ જાય છે એ પોતાનો અભિપ્રાય નથી, એ થઈ જાય છે. અહીંયા અભિપ્રાય અપેક્ષા એ વાત તો એમ છે કે ઉપાર્જિત કર્મની સ્થિતિને સમપરિણામે જ્ઞાતા દ્રષ્ટા ભાવે અદીનપણે જરાય પણ દીનતા લાવ્યા વિના અવ્યાકુળપણે વેદવી, એ જ જ્ઞાની પુરુષોનો માર્ગ છે. આ માર્ગ છે ખરો જ્ઞાનીનો. પરિણામનું નાટક છે આ, પરિણામનું નાટક છે, જોયા કરે છે. અને જ્ઞાનીનો માર્ગ શું છે એના પોતે ભાનમાં છે, ભાનમાં છે, અને એ માર્ગમાં પણ પોતે બરાબર સ્થિરપણે રહ્યા છે, માર્ગ છોડ્યો નથી. ઉદય ગને ગમે તેવા ઉદયના ઝંઝાવાત ઊભા થવા છતાં પોતે માર્ગનો ત્યાગ કર્યો નથી. એટલે ઉપાર્જિત કર્મની ગમે તે સ્થિતિ હોય તો પણ તેને સમપરિણામે વેદવી, તેને અદિન પરિણામે વેદવી, જ્ઞાતા દ્રષ્ટાપણે વેદવી. દિન થઈને એટલે એમાં હારી ગયા છે, અરે રે શું થાય, અમને તો આવો આકરો ઉદય આવ્યો, પછી શું કરીએ, એમને અદિન પરિણામે વેદવી, અવ્યાકુળપણે વેદવી, વ્યાકુળ ન થવું એ પ્રમાણે વેદવી, એ જ જ્ઞાની પુરુષોનો માર્ગ છે અને તે જ ભજવો છે અને એ જ માર્ગે ચાલવું છે અમારે તો. એ અમારો નિર્ણય છે, આ અમારો નિશ્ચય છે કે એ જ માર્ગે ચાલવું, એમ સ્મૃતિ થઈ અને એ વાતને ખ્યાલમાં ભાનમાં રહીને સ્થિરતા રહેતી આવી છે અને એ વાતનું ભાન હોવાથી અમને સ્થિરતા રહી આવી છે. ક્યારે પણ એવી સ્થિરતા નથી આવી કે સમ્યક્ત્વને વિશે બાધ આવે કે આત્મજ્ઞાનને વિશે બાધ આવે. એટલે આકુળાદી ભાવની થતી વિશેષ મૂંઝવણ સમાપ્ત થતી હતી. એટલે જે થોડી આકુળતા થઈ જતી હતી એથી વિશેષ મૂંઝવણમાં અમે આવતા નહોતા, એ બધું સમાપ્ત થઈ જતું હતું. બે પરિણામ છે, એક જ્ઞાતા દ્રષ્ટા ભાવના અંશે વર્તે છે, એક ઉદય સાથે વર્તે છે. એ ઉદય સાથે વર્તતા પરિણામમાં અને જ્ઞાતા દ્રષ્ટા ભાવના પરિણામની ચાલમાં કેટલી સુસંગતતા છે, કેટલી વિસંગતતા છે અને એની વચ્ચે પોતે કેવી રીતે માર્ગમાં આગળ ચાલ્યા જાય છે, આગળ વધતા જાય છે, એવી એક લાઈન દોરી કાઢી છે આમાંથી. પરિણામના અવલોકનમાં પર્યાય દ્રષ્ટિ નથી થતી, પર્યાય દ્રષ્ટિનું સ્વરૂપ સમજવાની જરૂર છે કે પરિણામ જેટલો જ હું, પરિણામ જેવડો જ હું, એવું પોતાનું માત્ર પરિણામ પૂરતું જ અવધારણ, પોતાના અસ્તિત્વનું પરિણામ જેટલું જ અવધારણ કરવું તે પર્યાય દ્રષ્ટિ છે. પરિણામનું જ્ઞાન થાય તે પર્યાય દ્રષ્ટિ નથી. પરિણામ તો વેદનનો વિષય છે, ત્રિકાળી તો વેદનનો વિષય નથી. વળી વેદાય છે શું? નિગોદથી માંડીને સિદ્ધપદ સુધીની સર્વ પર્યાયોમાં પર્યાય જ વેદાય છે. પણ જેને ત્રિકાળી સ્વરૂપમાં સ્વ અસ્તિત્વનું અવધારણ નથી થયું તેને માત્ર વેદન પૂરતો જ, એટલો જ એવડો જ પોતે છે એવું વેદાય છે, એનું નામ પર્યાય દ્રષ્ટિ છે. પણ જેને સ્વ સ્વરૂપનું ભાન છે કે મારું અસ્તિત્વ તો ત્રિકાળ શુદ્ધ નિરાવરણ છે, એને પર્યાયનું જ્ઞાન તો એને થાય છે પણ દ્રવ્યના ભાન સહિત થાય છે. કેમ કે વેદન તો પર્યાયમાં છે, એ તો ઉપરની સપાટીમાં પર્યાય તો છે, દ્રવ્ય સ્વભાવ તો નીચે તળ છે. ઉપરની સપાટીને અડ્યા વિના કોઈ તળમાં જાય છે એવું તો બનતું નથી, એટલે એનું તો ખ્યાલ રહે છે, એનું તો જ્ઞાન રહે છે. એનું જ્ઞાન થવું એ કોઈ દોષ નથી, એનું અવલંબન લેવું એ દોષ છે, એનું સ્વ સ્વરૂપે અવધારણ થવું એ દોષ છે, જ્ઞાન થવું એ કંઈ દોષ નથી. હા, પોતે સર્વોત્કૃષ્ટ પદાર્થ છે જગતનો એવું ભાન છે એટલે દીનતા છૂટી જાય છે. સંપૂર્ણપણે નિરાકુળ સુખનો પિંડ છે એટલે આકુળતા છૂટી જાય છે. એ આકુળતા આદિ ભાવની વિશેષ મૂંઝવણ સમાપ્ત થતી હતી એનું કારણ કે સ્વરૂપનું અવલંબન છે, એટલે દીનતા નથી થતી. સંપરિણામ જ્ઞાતા દ્રષ્ટા પણ થાય છે અને વ્યાકુળતા સમાપ્ત થઈ જાય છે. આખો દિવસ નિવૃત્તિના યુગે કાળ નહીં જાય, ત્યાં સુધી સુખ રહે ને એવી અમારી સ્થિતિ છે. પ્રવૃત્તિ જરાય રૂચતી નથી એમ કહેવું છે. નહીંતર વળી સામાન્ય મુમુક્ષુની સ્થિતિમાં શું થાય, અમુક ટાઈમ આ ધાર્મિક પ્રવૃત્તિ કરે, પછી વળી થાકે એટલે કે ચાલો આપણે બીજી સંસારિક પ્રવૃત્તિમાં જોડાઈએ, શું વળી ત્યાંથી થાકે એટલે વળી આમ કરીએ. પોતાને શું છે, આખો દિવસ નિવૃત્તિના યોગે કાળ નહીં જાય એટલે જરાય પ્રવૃત્તિ ન રહીએ એવી પરિસ્થિતિ નહીં થાય, ત્યાં સુધી સુખ રહે નહીં એમ એવી અમારી સ્થિતિ છે. એટલે પૂરી નિવૃત્તિ પોતે ઈચ્છે છે, જરાય પ્રવૃત્તિ ઈચ્છતા નથી. તો આવા દુષ્મ કાળમાં આવી ચડેલા આવા મહાત્માઓને આવા ઉપાધિ યોગ હોય છે. નહીંતર આવી જેની સ્થિતિ હોય એને તો બહારમાં નિવૃત્તિ જ હોય અને એ પોતાના આત્મસાધનમાં જ મસ્ત રહે એવી જ કોઈ એમની પરિસ્થિતિ હોવી ઘટે. એના બદલે એમને પણ સંસારના કાર્યોની અનેક પ્રકારની ઉપાધિ કરવી પડે છે, એ કોઈ કાળ દોષથી એવા પ્રકાર જોવા પણ મળે છે. આખો દિવસ નિવૃત્તિના યોગ્ય કાળ નહીં જાય ત્યાં સુધી સુખ રહે નહીં એવી અમારી સ્થિતિ છે. આત્મા આત્મા એકલો, શું આત્મા આત્મા એટલે એકલો આત્મા પોતાનો, તેનો વિચાર જ્ઞાની પુરુષની સ્મૃતિ, જ્ઞાનીઓના જ્ઞાન માર્ગની જ્ઞાન દશાની સ્થિતિ સ્મૃતિ, તેમના મહાત્માની કથા વાર્તા, એવા જ્ઞાની પુરુષોના ચરિત્રની, તેમના આચરણની, તેમના ગુણ વિશેષની મહિમાવાળી વાર્તા વાતો કથા, અને તેઓના પ્રત્યે અત્યંત ભક્તિ અને તેને લઈને તેમના પ્રત્યે ઘણું બહુમાન, તેમના અનવકાશ આત્મચારિત્ર પ્રત્યે મોહ, એ અમને હજુ આકર્ષ્યા કરે છે. શું કહે છે, જે એમનું આત્માનું ચારિત્રમાં બીજો અવકાશ નથી, એકલા અનવકાશપણે એકલા સ્વરૂપના જ્ઞાન ધ્યાનમાં જ રહે છે. મુનિ દશાને પોતે ભાવના ભાવે છે ને વારંવાર, 25-26 વર્ષથી મુનિ દશાની ભાવના ભાવે છે. કાવ્ય તો પછી લખ્યું છે 29 વર્ષે, પણ ભર યુવાન વયમાં એમને અસંગ દિશાની ભાવના થઈ છે. એકલો આત્મા આત્મા અનવકાશપણે આત્મચારિત્રમાં રહેવું, બીજું કાંઈ નહીં, આ કરવું ને તે કરવું એ વાત ન જોઈએ. એવા જે મુનિરાજોનું આત્મચારિત્ર, એમના પ્રત્યે મોહ થાય છે. મોહ થાય છે એટલે અમને પણ એમ હો, એનું નામ મોહ છે. મોહ ભાવ શું છે, મને આ હો, મને આવું હો, એનું નામ મોહ છે. શું એવો મોહ અમને થાય છે એમ કે છે, શું એવો મોહ અમને હજુ પણ આકર્ષ્યા કરે છે. અને તે કાળ ભજીએ છે અને એવો અપૂર્વ અવસર ક્યારે આવે એવું ભજન અમારું છૂટતું નથી. એ કાળને ભજીએ છીએ એવો અમને શીઘ્ર કાળ પ્રાપ્ત થાય એવી અમારી જે ભાવના, એ ભાવનાને ભજીએ છીએ. એવા એમની અંતરંગ પરિણતિ, ભાવનાની પરિણતિનું સ્પષ્ટીકરણ છે. પૂર્વકાળમાં જે જે જ્ઞાની પુરુષના પ્રસંગો વ્યતીત થયા છે તે કાળ ધન્ય છે, તે ક્ષેત્ર અત્યંત ધન્ય છે, તે શ્રવણને, તે શ્રવણના કર્તાને અને તેમાં ભક્તિભાવવાળા જીવોને ત્રિકાળ દંડવત છે. એટલે એમને આ બધું માર્ગનું બહુમાન છે. શું જે વિતરાગ માર્ગ છે જેમાં આત્મગુણો પ્રગટે છે અને એ આત્મગુણો પ્રગટવા માટેના જે દ્રવ્ય ક્ષેત્રકાળ ભાવ છે શું એના પ્રત્યે પોતે બહુમાન વ્યક્ત કરે છે, ભક્તિ કરે છે પોતે. આત્મીયતા બહુ હતી બંને વચ્ચે, આત્મીયતા એવી હતી કે પોતાનું હૃદય ખોલીને મૂકી દે છે. એમને ઉપાધિ હતી, આમને ઉપાધિ હતી, પણ ઓલાને આર્થિક પરિસ્થિતિમાં સંકળામણ હતી, આમને એવી સંકળામણ નહોતી. તો પણ એમ કહે છે કે અનુકૂળતા થયું તો શું થયું, અંદરની સ્થિતિ અમારી આવી છે. જો કોઈ રીતે તમે એ વાત ઉપર વિશેષ તમારું વજન જાય તો તમે પણ બહારની આકુળતા વ્યાકુળતામાંથી હળવા થઈ જશો. ભૂતકાળના જ્ઞાનીઓ પ્રત્યેની ભક્તિ વ્યક્ત કરી છે કે પૂર્વકાળમાં જે જે જ્ઞાની પુરુષના પ્રસંગો વ્યતીત થયા છે તે કાળ ધન્ય છે. એ જ્ઞાની પુરુષોએ જે સ્વરૂપની આરાધના કરી એ કાળ એમનો ધન્ય છે. તે ક્ષેત્ર પણ અત્યંત ધન્ય છે, એ કાળ ધન્ય છે. એટલે એવા કાળમાં અમે હોત તો અમને પણ ઈચ્છત કે આવા જ્ઞાની પુરુષના સંગમાં પણ અમે અમારું આરાધન કરીએ. તે કાળ ધન્ય છે. ઈડરમાં હારે ગયા હતા ને કેટલાક મુમુક્ષુ ભાઈઓ, અત્યારે જાઉં તો એવું લાગે એવું છે, ત્યાં તો એકાંત ઘણું છે, બહુ સારી જગ્યા છે. એમ થાય કે શ્રીમદજી અહીંયા આવતા હશે તો કેવું એકાંત હશે, અને કે કોઈ 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 મુમુક્ષુ આવ્યા છે, આમના મુનિઓ આવ્યા છે. તો કે એ કાળ ધન્ય છે, એ ક્ષેત્ર ધન્ય છે, એ પ્રસંગ ધન્ય છે. નારે ને કાંઈ નહીં, એકલા પથ્થર, જે પથ્થર છે એ પથ્થર પથ્થર ઉપર બેસતા ધ્યાનસ્થ અવસ્થામાં. હા, એ આમ ફોટો તો થોડો કલ્પિત છે, કેમ કે ત્યાં કંઈ કેમેરો કોઈ લઈને જાય થોડું, પણ એ ફોટો એ રીતે તૈયાર કરેલો છે. હા, તૈયાર કરેલો છે. તેથી ક્યાં રસ્તો હશે, અત્યારે તો ચડવાની જગ્યાએ બનાવીશ, પથરા મૂકીને પગથિયા મૂકીને. તેથી કાંઈ અમે 25-30 વર્ષ પહેલાં લાલચંદભાઈને અમે સાથે ગયા હતા, એકલા જ ગયા હતા, ક્યાંય આ રસ્તો નહોતો, આટલો કેડી જ હતી, સાવ કેડી હતી. ધીમે ધીમે જરાક ચડવું પડે, પણ સાવ કેડી જ હતી એકલી, અને ઉપર આટલી વ્યવસ્થા નહોતી. હા, એટલો આવો રસ્તો હતો, અત્યારે તો ડામરનો રસ્તો થઈ ગયો છે, એ તો સામાન્ય કાચો રસ્તો. તેથી બધું એમ જ હતું. હા, અત્યારે તો હું બધી પૂરતી પૂરતી સગવડ કરી નાખીશ. હા, એ તો બધું એમ જ હોય, ગામથી 1.5 માઇલ દૂર છું. તે કાળ ધન્ય છે, તે ક્ષેત્ર અત્યંત ધન્ય છે. એમ જે કાળમાં અને જે ક્ષેત્રમાં જ્ઞાનીઓએ અંદરના ચૈતન્યના અમૃત રસના પ્યાલા પીધા છે એ કાળને પણ ધન્ય છે, એ ક્ષેત્રને પણ અત્યંત ધન્ય છે. એમ અત્યંત ધન્ય, એ ક્ષેત્ર પણ પૂજનીય થઈ જાય છે એમ કહે છે. તે શ્રવણને આત્માના પુરુષાર્થના જોરમાં નીકળેલી જે વાણી, એ વાણીને પણ ધન્ય છે, એ વાણીના પાત્ર જે શ્રવણના કરતા છે એને પણ ધન્ય છે. કેમકે વાણી નીકળી તો એમને એમ નીકળતી નથી, અમે એને કોઈને રસ આવે એમાંથી નીકળે છે, ઝીલનાર હોય છે એમાં, એને એને કારણે અહીંયા નિમિત્ત ઉપાદાનનો મેળ ખાઈ જાય છે. એવા શ્રવણના કરતાને અને તેમાં ભક્તિભાવવાળા જીવોને, એટલે એવી દશામાં જે પોતાની આરાધના કરવાવાળા જીવો છે, તેના પ્રત્યે બહુમાન કરવાવાળા જીવો છે, તેનું અનુમોદન કરવાવાળા જીવો છે, એ બધાને અમે તો ત્રિકાળ દંડવત સાષ્ટાંગ નમસ્કાર કરીએ છીએ. દંડવતનો અર્થ એ થાય છે, દ્રવ્ય નમસ્કારમાં પંચાંગ નમસ્કાર અને અષ્ટાંગ નમસ્કાર, આઠે અંગથી નમસ્કાર, અને પાંચ અંગથી નમસ્કાર. આઠ અંગને સાષ્ટાંગ કે છે, સો એટલે સાથે, અષ્ટ એટલે આઠ, સાષ્ટાંગ એને એને દંડવત કહે છે. આખું શરીર પૂરેપૂરું આઠે આઠ અંગ. લાકડી પડે એમ પડે દંડવત, દંડ એટલે લાકડી. લાકડી જેમ પડી જાય એમ જે નમસ્કાર કરવામાં પડી જાય એને દંડવત કહેવામાં આવે છે. રૂઢિ અર્થ નમસ્કાર થઈ ગયો છે, પણ મૂળ શબ્દ અહીંયાથી નીકળ્યો છે. દંડ એટલે લાકડી. લાકડીને ઊભી રાખો તો કાંઈ રહે નહીં, લાકડી છોડી દીધું હાથમાંથી. એટલે જેમ પડે એમ ભક્તિથી જે ચરણમાં પડે છે જ્ઞાનીઓના, એને દંડવત કહેવામાં આવે છે. એનું નામ દંડવત છે. એટલો ભક્તિભાવ જેને હોય છે. સારું હોય તો શીખવું ત્યાંથી. એટલે શું વૈષ્ણવમાં હોય છે એમ કરીને ભડકવાની જરૂર નથી. જો એ ભક્તિ એવી હોય, એવી અત્યંત ભક્તિનો પ્રકાર એમાં દેખાતો હોય તો એ શીખી લેવી, ત્યાંથી એ શીખી લેવી. શું મૂળ તો બધું અહીંથી નીકળ્યું છે, પણ અહીંવાળા ભૂલ્યા. કોકે કાંઈક પકડ્યું તો રહી ગયું ત્યાં, કોકે કાંઈક પકડ્યું તો બીજું ક્યાંક રહી ગયું, કોકે કાંઈક પકડ્યું તો ત્રીજું. કારણ કે એને તો એક જ વાત હાથમાં આવી એટલે એમાં જોર દેવાના, બીજું એની પાસે નથી. એ અજ્ઞાની નથી, એ ભવિષ્યના જ્ઞાની છે ખરેખર. તો એને અજ્ઞાની દ્રષ્ટિએ ન જોવે, પણ એની જે આત્માના માર્ગમાં આવવાની જે પરિસ્થિતિ છે એનું અનુમોદન છે. એને દંડવત કરીને એને અનુમોદન કરે છે પોતે, એમ છે ખરેખર. તો એ યોગ્ય જ છે, એ તો કાંઈ સુધી રાખે.